આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. યશાયાનું પુસ્તક ને તેનો 43મો અધ્યાય આજનો આપણો વિષય છે. બહુ અજાયબ જેવું આ વચન આપણી આગળ છે. એક નોંધ પાત્ર કહી શકાય. આપણે ઘણું પ્રભાવિત, એક ઉત્તેજન આપનારું વચન આપણે આજે જોનાર છે. આ જે અધ્યાય છે અને આપણે જ્યારે યશાયાના પુસ્તકમાં ઘણા વખતથી આપણો સમય પસાર કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, ઘણું લાંબુ પુસ્તક છે અને આપણે જે વચનો જોયા છે, ઘણી વખત જ્યારે તેનો અભ્યાસ કરીએ ત્યારે આપણને એમ લાગે કે આ મને શું લાગે વળગે છે. જ્યારે આપણે આસુરના રાજ્યની વાત કરીએ, ઇસરાયલ પુત્રો પર જે ચઢાઈ થઈ, તેઓની અઆજ્ઞાનકિતા અને જે અત્યાર સુધી આપણે જે શીખ્યા છે, અત્યારે આપણે બાબિલોનનો બંદીવાસ વિશે જે જોઈ રહ્યા છે, તો કદાચ એવું લાગે કે આની સાથે મારી શું નિસ્બત છે. હું તો નવા કરારનો ખ્રિસ્તી છું, વધસ્તંભ પછીનો ખ્રિસ્તી છું, વધસ્તંભને જાણનારો છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો છે તે શીખ્યો છું, મને કેવી રીતે આ વચનો લાગુ પડે છે. અને આજના જે આપણા આજનો આપણો જે વિષય છે તે ખરેખર આપણું જે આત્મિક જીવન છે તેને એક પ્રોત્સાહન આપવાને માટે જાણે લખાયા હોય તેવું મારું માનવું છે. બહુ અજાયબ જેવા વચન છે અને આજે મારી ઈચ્છા છે કે આ વચનને આપણે બહુ અંગત રીતે સમજીએ, કેવી રીતે આપણને લાગુ પડે છે. આ જે અધ્યાય છે 43મો અધ્યાય કદાચ તમારી માટે એક બહુ જાણકાર વચનો હશે, કારણ કે આ અધ્યાયમાંથી નવા કરારમાં વચનો આપણે વારંવાર વાંચીએ છીએ. આનો ઉલ્લેખ, આ વચનોનો ઉલ્લેખ વારંવાર નવા કરારમાં કરવામાં આવ્યો છે. અને આ જે અધ્યાય છે તેમાં આપણે જે ત્રિએક દેવ એટલે કે દેવ બાપ અને દેવ પુત્રને હાજરી અહીંયા જોઈ શકીએ છીએ. એક જે આ અધ્યાય એ પુરાવા માટે નથી લખવામાં આવ્યો, પણ જ્યારે આપણે અભ્યાસ કરીએ અને થોડા ઊંડાણમાં ઉતરીએ ત્યારે આપણે જોઈશું કે જે દેવ બાપ અને દેવ પુત્ર ની હાજરી આ અધ્યાયમાં છે. અને આ જે એક ત્રિએક દેવનો ઉલ્લેખ આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે, ત્રિએક દેવની હાજરી જોઈએ છે. કોઈ જગ્યાએ ટ્રિનિટી શબ્દ કે ત્રિએક દેવ લખવામાં આવ્યું નથી, પણ તેનું જે તેની હાજરી આપણે જોઈ શકીએ છીએ વચનોમાં, તે જ યહૂદી લોકો માટે અને ઘણા બધા લોકોને માટે એક ઠોકર રૂપ હતા. અને એનું કારણ એ હતું કે યહૂદી લોકો એક દેવમાં માને છે. આપણે પણ એક જ દેવમાં, મોનોથિયસ્ટિક એટલે કે એક જ દેવ, પણ એ ત્રણ રૂપમાં છે. અને આ જે ત્રિએક દેવ છે તેને સમજાવવું બહુ અઘરું છે અને આપણો આજનો એ વિષય પણ નથી, પણ જે ટ્રિનિટી આપણે કહીએ છીએ તેના લીધે એ વાત તેઓને ઠોકર રૂપ છે. વારંવાર પાઉલ પ્રેરિત આપણને નવા કરારમાં કહે છે કે વધસ્તંભ તેઓની માટે ઠોકરરૂપ છે, કારણ કે તેઓ આ પિતા પુત્ર અને દેવ પિતા અને દેવ પુત્ર સમજી શકતા નથી. અને તેનું કારણ છે પુનિયમ તેનો 6ઠો અધ્યાય અને 4થી કલમ, જેને ક્ષમા કહેવામાં આવે છે. અને તમે હિબ્રુ ભાષામાં તેને કહો તો ત્યાં લખવામાં આવ્યું છે કે અદોનાય આલાહીનું આદોનાય ઇહાદ, આદોનાય ઇલાહીનું આદોનાય ઇહાદ. અને એનો મતલબ એ થાય છે, હિયર ઓ ઇઝરાયલ, ધ લોર્ડ આવર ગાડ, ધ લોર્ડ ઇઝ વન. અને આપણે ગુજરાતીમાં વાંચીએ છીએ કે હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે. અને એથી જ કરીને જ્યારે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને કહે છે કે હું દેવનો દીકરો છું, ત્યારે તેઓની માટે તે વાત એક ઠોકરરૂપ બની જાય છે. તેઓ આ વાત સમજી શકતા નથી, અને જ્યાં સુધી આ વાત આપણે ન સમજીએ ત્યાં સુધી આપણું તારણ પામવું બહુ અઘરું છે. અને ફરી કોઈ દિવસ જો પ્રભુ તક આપશે તો આ વચન આજે એકલા જ યહોવા છે અથવા તો એક જ દેવ છે એ કેવી રીતે લખાયું છે તેની ઉપર આપણે અભ્યાસ કરીશું. પણ આજનો આપણો જે વિષય છે તેમાં આપણે જોઈશું અને બહુ સ્પષ્ટ રીતે જોઈશું કે દેવ બાપ અને દેવ પુત્ર એ એક જ વ્યક્તિ છે. અને હું તમને અહીંયા યશાયાના 43મા અધ્યાયમાંથી અને પછી નવા કરારમાંથી હું તમને બતાવીશ. હવે જ્યારે આપણે આ વચન તરફ વળીએ ત્યારે ગયા અભ્યાસમાં જ્યારે અંત આવ્યો 42મા અધ્યાયનું ત્યારે આપણે કંઈક આવું વાંચ્યું. જો 24મી કલમથી આપણે વાંચીએ તો આપણે જોઈશું કે પ્રભુ તેના લોકોને શું કહી રહ્યા છે. 42મો અધ્યાય અને 24મી કલમ કહે છે કે કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યા છે તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યા છે. અને આપણે જોયું હતું તે પ્રમાણે તેનો જવાબ બહુ સહેલો જવાબ છે કે આ દેવે જ તેઓને બંદીવાનમાં મૂક્યા હતા, કારણ કે તેઓએ દેવના નિયમનો ભંગ કર્યો હતો. જે યહોવાની વિરુદ્ધ આપને પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહીં, માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો. આ વચનો આપણને પણ લાગુ પડે છે. મેં શરૂઆતમાં કીધું તે પ્રમાણે આજનો જે સંદેશો છે, આજનો જે અભ્યાસ છે, એ મારી આશા છે કે આપણે બહુ અંગત રીતે સમજીએ. બીજા કોઈની માટે બીજા બધા છે ભૂલી જાઓ, મંડળીના બધા લોકોને ભૂલી જાઓ, તમારા બાળક હોય, તમારા મા બાપ હોય, તમારા છોકરા હોય, જે બધાને ભૂલી જાઓ. આજનો જે અભ્યાસ છે ફક્ત તમે અંગત રીતે સાંભળો કે મને કેવી રીતે આ લાગુ પડે છે. અને અહીંયા આપણે જે વચન જોઈ રહ્યા છે કે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેઓના માર્ગમાં ચાલ્યા નથી, કદાચ આપણને પણ આ લાગુ પડે છે. ઘણી વખત આપણે વચન પ્રમાણે ચાલવામાં નિષ્ફળ જઈએ છીએ. આગળ શું કહે છે કે માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો અને એમણે તેને ચો તરફ સળગાવી દીધો, તો પણ તે સમજ્યો નહીં, વળી તેને બાળ્યો તો પણ તેણે પરવા કરી નહીં. આ ઇસરાયલ દેશને માટે કહેવામાં આવે છે કે તમે તમારા જે તમારી વૃત્તિ છે, જેવી રીતે તમે મારી દૂર ચાલ્યા ગયા છો, તેના લીધે તમે બંદીવાસમાં છો અને અત્યારે જે તમે સહન કરી રહ્યા છો તે તમારા જ કાર્યો છે, કર્યા છે તમે, અને જે નિયમ નથી પાડ્યો તેના લીધે ભોગવી રહ્યા છો. ફરીથી યાદ દેવડાવું તમને કે આ જે 42મો અધ્યાય છે અને આ જે વચનો આપણે જોઈ રહ્યા છે એ બંદીખાનામાં બંદીવાસમાં એ લોકો ગયા તે પહેલાં 100 વર્ષ પહેલાં આગાહી રૂપના રૂપમાં લખવામાં આવ્યા છે. અને આ વચન તે લોકોને એક આશ્વાસન રૂપે આપવામાં આવ્યા છે કે જ્યારે તેઓ બંદીવાસમાં હોય ત્યારે વાંચી અને તેઓ ઉત્તેજિત થાય કે હજુ પણ કંઈક આશા છે અમારા છુટકારાની. એ વાત આપણે ખાસ યાદ રાખીએ. અને એટલે 42મો અધ્યાય જ્યારે પૂરો થાય છે અને જ્યારે આ યશાયા પ્રબોધક લખતા હતા ત્યારે કોઈ અધ્યાય અને કલમ હતી નહીં, એટલે જ્યારે આપણે 43મો અધ્યાય અને પહેલી કલમ આવી, એક સળંગ લખાણ છે, ત્યાં શું કહે છે, પણ હા આ રીતે મેં તમને શિક્ષા કરી છે, હા તમે આ રીતે બંદીવાસમાં છો, પણ હવે. અને જ્યારે પણ પવિત્ર શાસ્ત્રમાં તમે પણ શબ્દ જુઓ ત્યારે તમારા પવિત્ર શાસ્ત્રમાં તેની પર કાં તો લીટી મારો કાં તો તમે તેની ઉપર સર્કલ દોરો, કારણ કે પણ પછી અચૂક બહુ અજાયબ જેવો પ્રોત્સાહિક સંદેશો તમને જોવા મળશે. જ્યારે પણ તમે આ શબ્દ પવિત્ર શાસ્ત્રમાં વાંચો ત્યારે, અને હવે મેં તમને કીધું તે પ્રમાણે આ વચનો બહુ અંગત રીતે તમે સાંભળો કે જ્યાં પણ શબ્દ યાકુબ લખવામાં આવ્યું છે, ઇઝરાયેલ લખવામાં આવ્યું છે. યાકુબ અને ઇઝરાયેલ એક જ વ્યક્તિ છે. જ્યારે જ્યારે પ્રભુ તે દેશને સંબોધે છે ત્યારે ઘણી વખત યાકુબ, જ્યારે તેઓ અવિશ્વાસમાં ચાલે ત્યારે યાકુબ તરીકે તેઓને સંબોધવામાં આવે છે, અને ઇઝરાયેલ જ્યારે તેઓ વિશ્વાસુ રીતે પ્રભુમાં ચાલે ત્યારે. પણ બંને એક જ વ્યક્તિ એમ કહી શકાય નો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યાં પણ તમે નામ જો ત્યાં એ નામ જોવો ત્યાં આજે તમે તમારું નામ મૂકો. હું મારું નામ મૂકીશ, તમે તમારું નામ મૂકીને વાંચો, કારણ કે આજે પ્રભુ તમારી સાથે આ વચન દ્વારા વાત કરી રહ્યા છે. પણ હવે હે અજય, તારા ઉત્પન્ન કરતા યહોવા ને હે અજય, તારા બનાવનાર એવું કહે છે, તું બીશ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. આજે પ્રભુ બાપ તમને પણ આ જ વસ્તુ કહી રહ્યા છે કે તારો ઉત્પન્ન કરતા યહોવા, તારા બનાવનાર એવું કહે છે કે તું બીશ નહીં. શું તમારામાંથી કોઈ હતાશ, કોઈ નિરાશ, કોઈ બીકમાં જીવી રહ્યું છે? કદાચ કોઈ આશા નથી, તમને લાગે છે કે કશું જ કઈ તરફ હું ફરું. અહીંયા યહોવા અને આપણે આગળ જોઈશું કે પ્રભુ તમને શું કહી રહ્યા છે કે તું બીશ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. ફરીથી એકવાર હું યાદ દેવડાવું અને વારંવાર આ વસ્તુ હું તમારી આગળ કહું છું કે આ વચન જ્યારે ઇસ્રાયેલ પ્રજા બંદીવાસમાં છે ત્યારે વાંચી રહ્યા છે, પણ અહીંયા જેવી રીતે લખવામાં આવ્યું છે તે ભૂતકાળમાં લખવામાં આવ્યું છે કે જાણે કે બીના બની ગઈ છે. કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. બાબિલોનમાં છે એ લોકો, બંદીવાસમાં છે આ સમયે, પણ પ્રભુ કહે છે કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. અને આ જે અહીંયા લખવામાં આવ્યું છે તે આપણા ખ્રિસ્તી જીવનમાં પણ સમજવાની બહુ જરૂર છે, કારણ કે પ્રભુએ અમુક વચન આપણને પણ આપ્યા છે. અને કદાચ આજે જે પરિસ્થિતિમાં આ મંડળી છે, જે પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છે, જ્યાં પણ તમે જોવો, જે તરફ ફરો, ત્યાં ખ્રિસ્તી લોકોની સતાવણી થઈ રહી છે, ખ્રિસ્તી લોકોને વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આપણે યાદ રાખીએ કે પ્રભુએ વચન આપ્યું છે કે તે આપણને પાછો લેવા આવનાર છે. અને એક સમય આવશે કે જ્યારે આપણે આ પૃથ્વી પર રાજ કરનાર છે, અને એ વચન પણ ભૂતકાળમાં લખવામાં આવ્યું છે, કારણ કે આપણો દેવ જ એક એવો દેવ છે કે જે ભવિષ્યને ઇતિહાસ તરીકે લખે છે. કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. આજે કોઈકની સાથે પ્રભુ વાત કરી રહ્યા છે, તમને ફરીથી યાદ દેવડાવી રહ્યા છે, ફરીથી તમને બોલાવી રહ્યા છે કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છું. કેટલો અજાયબ જેવા આશીર્વાદિત આ વચન છે કે મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે ને તું મારો છે. વિચારી જો વાલાઓ, આ એક સર્જનહાર દેવ મારું અને તમારું નામ જાણે છે. જીવનનું જે પુસ્તક છે તેમાં આપણું નામ લખેલું છે, નામથી આપણને ઓળખે છે. અજાયબ જેવું આ વચન છે. આગળ આપણે વાંચીએ તો કહે છે કે તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. જ્યારે હું આ વચન વાંચું તો તમે જો બાઇબલને જાણતા હો, પવિત્ર શાસ્ત્રને વાંચતા હોય, તો કદાચ તમને ખ્યાલ આવશે કે પ્રભુ અહીંયા સારો ઉલ્લેખ કરી રહ્યા છે. ઇઝરાયેલ પ્રજાની સાથે વાત કરી રહ્યા છે, તું પાણીમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, તું નદીઓને થઈને જઈશ ત્યારે તેઓ તેને ડૂબાડશે નહીં. સાની વાત થઈ રહી છે અહીંયા ગાડીવાલાઓ? લાલ સમુદ્રની વાત થઈ રહી છે કે જ્યારે ત્યારે એના બે ભાગ પાડવામાં આવ્યા, અને ત્યાર પછી યર્દન નદીની વાત થઈ છે કે જ્યારે યર્દન નદીના કિનારે તેઓ આવ્યા ત્યારે યર્દનના નદીના પણ બે ભાગ પાડવામાં આવ્યા અને તેઓ કોરી જમીન પર થઈ અને પસાર થયા. પ્રભુ અહીંયા આગળ ફરી યાદ દેવડાવે છે, પણ હવે જે આગળનું વચન છે તે અજાયબ જેવું છે કે છે, તું અગ્નિમાં ચાલીસ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. હવે હું તમે જે લોકો અભ્યાસ કરો છો પવિત્ર શાસ્ત્રને અને આ વચન વાંચો, તો તમારામાંથી ઘણા બધાને ખ્યાલ આવ્યો હશે કે આ શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગ્નિમાં ચાલીસ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. અને આપણું ધ્યાન તરત સાદરાક, મેસાક અને અબેદનેગો પર જાય છે કે તેઓને અગ્નિમાં નાખવામાં આવ્યા હતા. અને અત્યારે આપણે 2024ની સાલમાં એ વાત બરાબર છે, પણ યાદ દેવડાવું કે એ બીના હજુ બની નથી. અને મારું માનવું છે કે કદાચ સાદરાક, મેસાક ને અબેદનેગોએ આ વચન વાંચ્યા હશે, તેથી કરીને તેઓને એ ભઠ્ઠીની કોઈ બીક લાગી નહીં. કારણ કે હજુ એ બનાવ બન્યો નથી, જાણતા નથી આજે કેટલા વર્ષ પછી એ બનાવ બનશે, પણ એમ માની શકીએ કે 100 વર્ષ તો ખરા જ આપણી માટે એ ઇતિહાસ છે, પણ આ વચન જ્યારે લખાયું ત્યારે તે ભવિષ્ય વચન હતું. અને એ જે દાનિયલનો 3જો અધ્યાય છે, બહુ અજાયબ જેવો અધ્યાય છે, મારું કદાચ બહુ મનગમતું એ વચન છે. ખાસ કરીને જ્યારે સાદરાક, મેશાક ને અબેદનેગોને રાજા કહે છે કે તમે દેવની સ્તુતિ કરો, અને ત્યારે જે તેમનો જવાબ છે કે જો અમારો દેવ અમને બચાવવા માટે સામર્થ્યવાન છે, પણ જો તે ના બચાવે તો પણ અમે કોઈ બીજા દેવની સ્તુતિ કરીશું નહીં. બહુ અજાયબ જેવું. કેટલા આપણામાંથી કેટલા લોકો આ શબ્દ કહી શકે છે કે હા, મારો દેવ આ કરી શકે છે, પણ ના પણ કરે. હા, મને કેન્સર છે અને એ મને બચાવને માટે સામર્થ્યવાન છે, પણ એ ના કરે તો પણ. હા, મારે આ મુશ્કેલી છે, પણ મારો દેવ ન કરે તો પણ હું મારા દેવની જ સ્તુતિ કરીશ. અને આ જે પવિત્ર શાસ્ત્ર છે એમાં એટલું અજાયબ જેવું પુસ્તક છે, એટલા અજાયબ જેવા વચન છે. જાણું છું કે તમારામાંથી ઘણા બધા આ વાત જાણે છે, પણ ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને એક અજાયબ જેવી વસ્તુ જે હું તમને બતાવવા માગું છું, તો મારી સાથે તમે દાનિયલનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને 27મી કલમ ખોલો. અને આ જે અગ્નિમાં ચાલીસ ત્યારે તને આંચ લાગશે નહીં, એક અજાયબ જેવી વસ્તુ હું તમને ત્યાં બતાવવા માગું છું. જો આપણે દાનિયલનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને 27મી કલમ જુઓ, અને એના અંતમાં જે લખ્યું છે બહુ અજાયબ જેવું. કેટલા મહાન દેવની આપણે સ્તુતિ કરીએ છીએ, કેટલા મહાન દેવને આપણે ભજીએ છીએ, તે હું તમને બતાવવા માગું છું. કારણ કે અમુક વખત આપણે બાઇબલમાં કંઈક વાંચીએ તો એમ લાગે ઓકે, ચાલો લખ્યું છે, વાંચીને આગળ બીજી કલમ પર આપણે વાંચવાનું શરૂ કરી દઈએ છીએ. પણ વાલાઓ, એટલી બધી વિગતવાર અને અમુક વખત એવી નાની નાની વિગત આપણને આપી છે જે આપણને પ્રભુનું જે સામર્થ્ય છે, પ્રભુ કેટલો મહાન છે તે આપણને બતાવે છે. તો એ 27 કલમ શરૂ થાય છે. આ સાદરાક, મેશાક ને અબેદનેગોને ભઠ્ઠીમાં નાખવામાં આવે છે, ત્યાં આપણે જોઈએ છે, ત્યાં લખવામાં આવ્યું છે કે શું 3 માણસને નતા નાખ્યા, પણ હું 4થા માણસને જોઉં છું. એ બી એક બહુ અજાયબ જેવી એક શિક્ષણ છે. ઘણી વખત આપણે જ્યારે એવી મુશ્કેલીમાં, સંકટના સમયમાં હોઈએ, ત્યારે આપણે પ્રભુની હાજરી આપણે વધારે મહેસૂસ કરતા હોઈએ છીએ. પ્રભુને આપણે, પ્રભુની સંગત થોડી ગાઢ બને છે એવા સમયમાં. બીજી એક વસ્તુ હું તમને કહું, અહીંયા જ્યારે સાદરાક, મેશાક અને અબેદનેગોને તમે જુઓ તો તે એક જે યહૂદી લોકો છે તેમને રેપ્રેઝેન્ટ કરે છે. જ્યારે એ 3જા અધ્યાયમાં આપણે દાનિયલને જોતા નથી, કારણ કે દાનિયલ ચર્ચને રેપ્રેઝેન્ટ કરે છે. અને એનો અંત સમયનો આ તમે કદાચ સંદેશો જોઈ શકો કે જે યહૂદી લોકો છે તે જે વિપત્તિનો સમય છે, ભઠ્ઠીનો સમય છે, તેમાંથી તેઓ પસાર થશે, પણ જે મંડળી છે, પ્રભુના લોકો છે, તેઓ એ 7 વર્ષના સમયમાંથી પસાર નહીં થાય, પણ આપણને આપણું આકાશ ગમન થઈ જશે, રેપ્ચર થઈ જઈશું આપણે, અને એ વિપત્તિના સમયમાંથી પસાર નહીં થાય. આ મારો વિષય છે નહીં, પણ આપણે આ વાત જાણીએ છીએ. હવે એ ભઠ્ઠીમાં તેઓને નાખવામાં આવ્યા, તેઓને કશું થયું નહીં, હવે તેઓને બહાર લાવવામાં આવે છે. અને જુઓ 27મી કલમમાં શું લખ્યું છે કે પ્રાંતોના હાકેમો, સુબાઓ, નાયબ સુબાઓ તથા રાજાના મંત્રીઓએ એકત્ર થઈને તે પુરુષોને જોયા તો તેઓના શરીરો પર અગ્નિની કંઈ પણ આંચ આવી નહોતી. હવે જો આ કલમ અહીંયા પૂરી થઈ ગઈ હોત તો કશું ખોટું નહોતું, આપણે સમજી શક્યા હોત કે કેટલો મોટો ચમત્કાર થયો છે. અગ્નિમાં નાખવામાં આવ્યા, ભઠ્ઠી 7 વાર ગરમ કરીને તેઓને નાખવામાં આવ્યા, જે લોકોએ તેઓને નાખ્યા તેઓ બળી ગયા, પણ આ લોકો જીવી ગયા અને જીવતા છે. તે એક બહુ અજાયબ જેવો ચમત્કાર છે. પણ કલમ ત્યાં પૂરી નથી થતી વાલાઓ, આગળ શું લખવામાં આવ્યું છે, તથા અગ્નિની ગંધ પણ તેઓને લાગી નહોતી. હવે એ લખવાની શું જરૂર, શું ફરક પડે છે? પણ વાલાઓ, આ જે છેલ્લું વાક્ય છે તે આપણો દેવ કોણ છે તે આપણને બતાવે છે. તમારામાંથી જેઓ રસોડામાં કામ કરે છે, રાંધનારા છે, અને ખાસ કરીને જો તમે અમેરિકા જેવા દેશમાં રહેતા હોય જ્યાં બંધકાર ઘર હોય છે, ખાસ કરીને શિયાળા દરમિયાન જો આપણે કોઈ જાતનો વઘાર કરીએ અથવા તો કશું બળી જાય તો તેની વાસ દિવસો સુધી જતી નથી. અને કદાચ જો એવું કશું મચ્છી કે એવું કશું આપણે બનાવ્યું હોય તો કોઈ દરવાજામાંથી આવે તરત જ ખ્યાલ આવી જાય. અને જો આપણે બી રસોડામાં ઊભા રહ્યા હોય તો આપણા કપડાથી બીજાને ખ્યાલ આવી જાય કે આજે શું ઘરમાં રંધાયું છે. બરાબર, એ વાસ જે છે, બળવાની વાસ તમારે વાળમાંથી કાઢવી, કપડામાંથી કાઢવી લગભગ અશક્ય છે, ગમે તે તમે કરો. પણ પ્રભુ અહીંયા કહે છે કે એ જે આગમાં તેઓ હતા તો તેની ગંધ પણ તેઓને લાગી નથી. વાળાઓ, તમે સમજી શકો છો ચમત્કાર કેટલો મોટો હતો? ઘણી વખત આ બધા, અને ખાસ કરીને નવા કરારમાં તમે ચમત્કાર વાંચો ને તમે ધ્યાનથી તેને સમજો ને તો તમારી આમ અક્કલ કામ નહીં કરે, અક્કલ કામ નહીં કરે. દાખલા તરીકે યોહાનના પુસ્તકના અંતમાં જ્યારે માછલીનું જે આપણે વાંચીએ છીએ કે માછલીને બીજી બાજુ તમે જાળ નાખો અને ત્યાંથી માછલી પકડાશે, કેવી રીતે? દરિયામાં કંઈ એવું લાઈન તો દોરી હોતી નથી કે આ બાજુથી, દિવાલ તો હોતી નથી પાણીની અંદર કે માછલી આ બાજુ જ તરે ને આ બાજુ ના તરે. માછલી તો ખબર બી નથી કે આ જે હોડી છે તેની આ બાજુ છે કે આ બાજુ છે. વિચારજો, તમને એકદમ માઇન્ડ બોગલિંગ ચમત્કાર. અને એવું જ કંઈક અહીંયા આપણે વાંચી રહ્યા છીએ કે અગ્નિની ગંધ પણ તેઓને લાગી નથી. આ આપણો દેવ છે, આ જે દેવ છે કે જે પાણીના બે ભાગ કરી નાખે છે, કોરી જમીન, એ બી બહુ અજાબ છે. વિચારી જુઓ, કોરી જમીન, કોઈ દિવસ થોડો વરસાદ પડે પછી જમીનને કોરી થતા કેટલી વાર લાગે છે? સમુદ્રની જમીન, કોરી જમીન, એક ભાગ પડ્યા, બે ભાગલા પડ્યા પાણીના, એ તો અજાયબ છે જ વાલાઓ. પણ પછી એ કોરી જમીન પર વિચારો તમે. આ દેવ જે અગ્નિની ગંધ પણ આપણને અળગવા દેતા નથી, તે આપણને કહે છે કે મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છું. શું વાલાઓ આપણે સમજી શકીએ છે કે દેવમાં આપણી પાસે શું છે, કેવું સામર્થ્ય છે, કયા દેવને આપણે ભજીએ છે? આ દેવ તમને નામ દઈને બોલાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તું બીજ ના. આગળ જુઓ હું શું કહું છું. અને વાલાઓ, આ જે અધ્યાય છે, લગભગ 40 વખત તમે એક શબ્દ વારંવાર જોશો, મેં, હું, મારું, મેં, હું, મારું. જો ત્રીજા અધ્યાય ત્રીજી કલમમાં શું કહે છે, કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું, હું ઇઝરાયલને પવિત્ર ઈશ્વર તારો ત્રાતા છું. ફરીથી તમારું નામ તમે ત્યાં મૂકો. આજે પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે, તમને કહી રહ્યા છે કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું. તારો ત્રાતા છું, મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યા છે, તારે બદલે કુશ તથા સબા આપ્યા છે. આ જે શબ્દ બદલા લખ્યું છે એને કદાચ તેનું ભાષાંતર ખંડડી હોવું જોઈએ, રેન્સમ જેને કહેવાય, કિંમત જે ચૂકવવામાં આવે છે. અને જ્યારે તમે મૂળ ભાષામાં તેને વાંચો તો ત્યાં શબ્દ જે લખેલો છે એ ગોએલ, GOEL, ગોએલ, જેને કિન્સમેન રિડીમર કહેવામાં આવે છે. એટલે કે એક સગાને માટે બીજું જે કિંમત ચૂકવે તે. એટલે કે આપણે જો જે રૂથ નું પુસ્તક છે તે આપણને તે વિશે શીખવે છે કે જે બોઆઝ હતો તેણે રૂથની સાથે લગ્ન કર્યું. અને આપણે જો લેવીઓનું પુસ્તક તેનો 25મો અધ્યાય તમે 23-28મી કલમ વાંચશો તો ત્યાં આ નિયમ આપવામાં આવ્યો છે કે જ્યારે કોઈ સગું એવી પરિસ્થિતિમાં આવી જાય કે કંગાળ અવસ્થામાં આવી જાય ત્યારે કોઈ ભાઈ કે જે બીજું સગું હોય તેનું ખેતર હોય અથવા તો તેની જે કંઈ મિલકત હોય તેને ખરીદી શકે છે, જેથી કરીને કુટુંબની બહાર એ ના જાય. કિન્સમેન રિડીમર, ગોએલ, રેન્સમ. અને વાલાઓ, મારે તમને કહેવું ન પડે કે આપણને પણ આપણા બદલા, આપણે જે કિંમત ચૂકવવાની હતી તે આપણો કિન્સમેન, આપણો જે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી છે. જીસસ પેડ અ ડેટ હી ડીડ નોટ ઓ, બીકોઝ વી ઓડ અ ડેટ વી કુડ નોટ પે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કિંમત ચૂકવી છે. આપણું જે દેવું હતું તે તેમણે ભર્યું છે. પોતાનું તો કોઈ દેવું હતું નહીં, આપણું દેવું તેમણે ભર્યું છે. કારણ કે આપણું જે દેવું હતું, આપણે જે કિંમત ચૂકવવાની છે પાપની, એ આપણે ચૂકવી શકવાના હતા નહીં. અને આપણા એક સગા તરીકે તેમણે તે કિંમત ચૂકવી છે. અને તે વસ્તુ અહીંયા કહેવામાં આવી છે કે મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કુશ તથા સબા આપ્યા છે. ક્યારે વસ્તુ આ બની? ક્યારે પ્રભુએ મિસરને આપ્યું ને ક્યારે એ કુશ તથા સબાને આપ્યા? મેં તો તમને આપણો જે વધસ્તંભનો સંદેશો છે આપ્યો, પણ આ જે કલમ જો તમારે ઇઝરાયેલ યહૂદીઓની તરફથી તમારે સમજવી હોય તો તમે મારી સાથે તમારું પવિત્ર શાસ્ત્ર ખોલો અને આપણે જઈએ પુણ્યમ તેનો 32મો અધ્યાય અને તેની 8 અને 9મી કલમ. હવે વાલા, હું પહેલેથી તમને કહું છું કે આ બહુ જ ઊંડાણનો અભ્યાસ છે. આજનો આપણો આખો અભ્યાસ બહુ ઊંડાણનો છે, પણ ખાસ કરીને જે પુણ્યમ 32 અને તેની 8 અને 9 કલમ છે તેને સમજાવવામાં કદાચ મને 3-4 અઠવાડિયા લાગે, કદાચ વધારે વાર આખો આપણે એક અભ્યાસ તેની માટે કરવો પડે. એટલે હું ખાલી ઉપરથી જ તમને સમજાવી રહ્યો છું, એટલે માફ કરજો. પણ 32મો અધ્યાય અને તેની 8 અને 9 કલમ, આ જે અહીંયા આ જે બે કલમ છે તેના આધારિત આખું તમે ઉત્પત્તિ અને જે જૂનો કરાર છે ને તેને સમજી શકો છો. જો હું તમને પૂછું કે પાપ કેવી રીતે પૃથ્વીમાં પ્રવેશ્યું તો આપણામાંથી બધા ઉત્પત્તિ અને તેનો 3જો અધ્યાય કહેશે. પણ યહૂદીઓને માટે એક જ વખત નથી બન્યું, 3 બિનાઓ તેઓ જોવે છે, ખાસ કરીને જે જૂના કરારમાં બની તે પ્રમાણે 3 વખત માણસે પ્રભુનો અવરોધ કર્યો, 3 વખત તેઓએ પ્રભુને સામે પડ્યા. ઉત્પત્તિના 3જા અધ્યાયમાં, ઉત્પત્તિના 6 અધ્યાયમાં અને ત્યારબાદ ઉત્પત્તિના 11મા અધ્યાયમાં, બરાબર છે? એક તો પહેલામાં પહેલા તો આપણે 3જો અધ્યાય આપણે જાણીએ છીએ, જ્યારે ફળ ખાધું ત્યારે, 6ઠો અધ્યાય એટલે કે નૂનું જ્યારે વાણ બનાવવાનું તેને કહેવામાં આવ્યું, અને ત્યાર પછી 11મો અધ્યાય એટલે કે બાબેલનો જે બુરજ બન્યો તે વખતે. 3 વખત આ લોકોએ પ્રભુની સામે પડ્યા, માણસ પ્રભુની સામે પડ્યો. આ જે 32મો પુનર્નિયમ 32મો અધ્યાય અને 8 અને 9મી કલમ છે તે એ સમયમાં તે સમયે લખાયેલી છે, બાબેલનો બુરજ થયો ત્યારે. હવે એક વસ્તુ આપણે યાદ રાખીએ કે જે બીનાઓ ઉત્પત્તિ, જે વસ્તુ આપણે ઉત્પત્તિના 10મા અધ્યાયમાં વાંચીએ છીએ તે 11મા અધ્યાય પછી બની હતી, ખાલી તેનો ઉલ્લેખ 10મા અધ્યાયમાં કરવામાં આવ્યો છે. એ પણ યાદ રાખીએ. જેવું તમને જો કોઈને ઇન્ટરેસ્ટ હોય આ વસ્તુ શીખવામાં, તો ઉત્પત્તિનો અભ્યાસ આપણી વેબસાઇટ ઉપર છે, તમે તેને સાંભળી શકો છો. અને આશા રાખું છું તમારી માટે તે વચનો આશીર્વાદિત રહે. પણ આ બાબેલનો બુરજ જ્યારે બન્યો ત્યારે આ વચન લખવામાં આવ્યું છે. અને આ વચન જે લખવામાં આવ્યું છે ત્યારબાદ ઉત્પત્તિનો 12મો અધ્યાય આવે છે, અને ત્યાં આપણને પહેલી વાર એબ્રાહિમનું નામ આપણે જોઈએ છે. પણ અહીંયા 8 અને 9ની કલમમાં શું કહે છે, જ્યારે પરાત્પર યહોવાએ દેશ જાતિઓને તેઓનો વારસો આપ્યો, જ્યારે તેમણે માનવ પુત્રોને જુદા કર્યા, ક્યારે? બાબેલનું બુરજ જ્યારે તૂટ્યો ત્યારે, જ્યારે લોકોને વિખરી નાખ્યા ત્યારે, ત્યારે તેમણે ઇઝરાયેલ છોકરાની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી, કેમ કે યહોવાનો હિસ્સો તે તેમના લોક છે. ક્યારે? અહીંયા જે આપણે યશાયાનું 43મો અધ્યાય અને 3જી કલમમાં જે વાંચ્યું કે મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો, તારે બદલે કુશ તથા સબા આપ્યા, કેમ કે યહોવાનો હિસ્સો તે તેમના લોક છે, યાકૂબ તેમના વારસાનો ભાગ છે. તે સમયે આ જે અત્યારે આપણે વાંચ્યું પુણ્યમ 32:8-9, બાબેલના સમયે યહોવાએ પોતાના વારસા તરીકે ઇઝરાયેલ પ્રજાને પોતાની કરી. એ મિસરના દેશના લોકોને કરી શકતા હતા, કુશ તથા સબાને પણ આપી શકતા હતા. અને કેમ આ ઉદાહરણ આપવામાં આવ્યા છે? કારણ કે આ સમયે જ્યારે લખવામાં આવી રહ્યું છે ત્યારે આ એક સામર્થ્યવાન બધી પ્રજા, સમૃદ્ધિવાળી બધી પ્રજા હતી. પણ પછી જો તમે પુણ્યમ તેનો 7મો અધ્યાય અને આ વચન પણ તમે અંગત રીતે સમજોવા લાવો, આ વચન તમે અંગત રીતે સમજો તે બહુ જરૂરી છે. હું 4થી કલમ વાંચું છું, પછી આપણે હું તમને આ જે પોઈન્ટ છે હું તમને કહીશ. શું કહે છે? તારે બદલે કુશ તથા સબા આપ્યા છે, કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છું, તું સન્માન પામેલો છે, અને મેં તારા પર પ્રેમ કર્યો છે, તે માટે હું તારે બદલે માણસો ને તારા જીવને બદલે લોકો આપીશ. તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું, હું તારા સંતાન પૂર્વથી લાવીશ ને પશ્ચિમથી તને એકત્ર કરીશ. કેમ પ્રભુએ યહૂદી લોકોને પોતાના વારસા તરીકે ગણ્યા? કેમ પ્રભુ આજે મને અને તમને પોતાના વારસા તરીકે ઓળખે છે? એવું નથી કે આપણે બહુ બહુ સુંદર દેખાઈએ છે, બહુ જ્ઞાની છે, આપણી પાસે એટલા આપણું જીવન એટલું પ્રભાવિત છે કે પ્રભુ આપણને બોલાવી અને કહે છે કે હા, તમે મારા થવાને માટે લાયક છો. એવી ગેરસમજમાં આપણે કોઈ રહીએ નહીં વાલાઓ. આપણામાં કશું જ એવું નથી કે પ્રભુ આપણને પોતાના કરે, પણ એ તો આપણને પ્રેમ કરે છે. મેં તારા પર પ્રેમ કર્યો છે, તે માટે હું તારે બદલે માણસો આપીશ. આ જ વસ્તુ પૂર્ણ નિયમ તેનો 7મો અધ્યાય અને 7 અને 8મી કલમ, અને આપણે વાલાઓ આ વાત યાદ રાખીએ અને અંગત રીતે આપણને લાગુ પડે છે તેવી રીતે આ વચન સાંભળીએ. ત્યાં યહોવા બાપ શું કહે છે? યહોવા એ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા, એનું કારણ એ ન હતું કે બીજા કોઈ પ્રજા કરતાં તમે સંખ્યામાં વિશેષ હતા, કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતાં થોડા હતા, પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી તે પાળવા તે ઈચ્છે છે, ને તેથી જ યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યા છે, તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારૂનના હાથમાંથી છોડાવ્યા છે. વાલાઓ, આ જ વસ્તુ આજે દેવ બાપ આપણને કહી રહ્યા છે કે જે પ્રતિજ્ઞા મેં મારા પુત્રની આગળ કરી હતી, કે તને જે મેં સોંપ્યા છે તેમાંથી કોઈને તું ખોવીશ નહીં. તેથી જ યહોવા સમર્થ હાથ વડે મને ને તમને કાઢી લાવ્યા છે, મને ને તમને બંદી ખાનામાંથી, એટલે કે પાપનો અને શેતાન આ દુનિયાનો જે રાજા છે તેના હાથમાંથી આપણને છોડાવ્યા છે. કેટલો બધો અજાયબ જેવો આશીર્વાદ મેં પહેલા તમને કીધું હતું. કદાચ તમારામાંથી કોઈ આજે હતાશ છે, કોઈ નિરાશ છે, કદાચ તમને એમ છે કે કોઈને મારી કિંમત નથી, મારા સગા સ્નેહીઓ, મારું કુટુંબ, મારા મિત્રો, કોઈ જગ્યાએ કોઈને મારી કસી પડી નથી, કોઈને મારી કોઈ કિંમત નથી. જો કદાચ હું આ દુનિયામાં રહું નહીં તો પણ કોઈ કોઈને કશો ફરક પડનાર નથી. કદાચ તમારામાંથી કોઈ આવું વિચારી રહ્યું છે, એકદમ હતાશ, ડિસ્કરેજ, ડિસ્ટ્રેસ્ડ થઈને તમે જીવી રહ્યા છો, કદાચ ડિપ્રેસ છો તમે, તો વાલાઓ આ વચન તમારે માટે પ્રોત્સાહિત રહે, તમને ઉત્તેજન આપનારા રહે, એક સામર્થ્યવાન, એક બળ આપનારા હોય તેવું હું આશા રાખું છું. આજે પ્રભુ તમને કહી રહ્યા છે કે તું મારી દ્રષ્ટિમાં, હા હું તમારી સાથે વાત કરી રહ્યો છું, પ્રભુ તમારી સાથે આ વચન દ્વારા વાત કરી રહ્યા છે, કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છું. તમે પ્રભુની દ્રષ્ટિમાં મૂલ્યવાન છો, તું સન્માન પામેલો છું. કદાચ તમને એવું લાગતું હોય કે તમારી સેવાને કોઈ ગણકારતું નથી, કોઈ કદાચ કોઈ નોટિસ પણ નથી કરતું તમે શું કરી રહ્યા છો, પણ પ્રભુ તમને કહી રહ્યા છે કે તું સન્માન પામેલો છું ને મેં તારા પર પ્રેમ કર્યો છે, તે માટે હું તારે બદલે માણસો ને તારા જીવને બદલે લોકો આપીશ. વિચારો વાલાઓ, કેટલા કેટલા પ્રેમ આપણો દેવ કરે છે. સામર્થ્યવાન દેવ, સામર્થ્યવાન દેવ મને અને તમને આજે કહી રહ્યા છે કે તમે મારી માટે મૂલ્યવાન છો અને હું તમને પ્રેમ કરું છું. હું તારા સંતાન પૂર્વથી લાવીશ ને પશ્ચિમથી તને એકત્ર કરીશ. હું ઉત્તરને કહીશ છોડી દે અને દક્ષિણને કહીશ કે અટકાવ ન કર. મારા દીકરાઓને વેગડેથી ને મારી દીકરીઓને પૃથ્વીના છેડેથી લાવ. આ બંદીવાસમાં જે લોકો છે તેઓને કહેવામાં આવી રહ્યું છે કે સમય આવશે કે ફરીથી હું તમને વચનના દેશમાં એકત્રિત કરીશ. નાસી પાસ ન થઈ જશો, નિરાશ ન થઈ જશો. સાતમી કલમ કહે છે કે જે સર્વને મારું નામ આપેલું છે ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યો છે તેને લાવ. મેં તેને બનાવ્યો, હા મેં તેને પેદા કર્યો છે. અને નવા કરારની ભાષામાં હું તમને સમજાવું તો અહીંયા પ્રભુ બાપ શું કહી રહ્યા છે કે હું તને કદી તજીશ નહીં અને હું તને અતર છોડીશ નહીં. પ્રભુ બાપ આપણા નામથી આપણને ઓળખે છે અને આપણને કદી તે છોડનાર નથી. મેં તેને બનાવ્યો, હા મેં તેને પેદા કર્યો છે. જ્યારે જે યહૂદા રાજ્ય છે તેને પ્રભુએ ઉત્પન્ન કર્યું હતું. એબ્રાહિમને મેં કીધું તે પ્રમાણે 12મા અધ્યાયમાં ઉત્પત્તિમાં તેને ઉર દેશમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેના દ્વારા યહૂદી જે રાજ્ય છે, યહૂદીની લોકો છે, તેની શરૂઆત થઈ અને તેઓને મિસર દેશમાં લઈ ગયા અને ત્યાં તેઓને સમૃદ્ધિ થઈ અને આપણે જાણીએ છીએ કે એક દેશ તરીકે તેઓ મિસરમાંથી બહાર નીકળ્યા. કેટલા અજાયબ જેવો દેવ આપણો દેવ છે. આઠમી કલમ કહે છે કે જે લોકો છતી આંખે આંધળા છે અને જેઓ કાન છતાં બહેરા છે તેઓને આગળ લાવ. એટલે કે હવે ફરીથી વિધર્મીઓની અહીંયા વાત થઈ રહી છે, જે લોકો પ્રભુને ઓળખતા નથી ફરીથી તેઓને અમુક પ્રશ્ન પૂછવામાં આવશે. સર્વ પ્રજાઓ તમે એકઠી થાવ ને લોકો ભેગા થાવ, તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બીના અમને કંઈ સંભળાવે. અને આની ઉપર હું વિશેષ સમય નહીં આપું કારણ કે આપણે આ વાત વારંવાર જોઈ છે કે પ્રભુ ફરીથી આ લોકોની પાસે પ્રશ્ન પ્રશ્ન પૂછીને જવાબ માંગી રહ્યા છે કે જેવી રીતે હું ભવિષ્ય તમને કંઈ બતાવી રહ્યો છું તેવી રીતે તમે બી મને કંઈ બતાવો, જે ખોટા દેવદેવીઓ છે અને જે ખોટા દેવદેવીઓને ભજનાર છે તેઓને તેઓને કોણ આવી જાહેર કરશે અને અગાઉ બનેલી બીનાઓ અમને કંઈ સંભળાવે? તેઓ પોતાના સાક્ષી હાજર કરે કે તેઓ સાચા ઠરે અને તેઓને તેઓ સાંભળીને કહે કે એ ખરું છે. અને અહીંયા આપણે પહેલી વાર સાક્ષી શબ્દનો ઉલ્લેખ જોઈએ છે અને આ શબ્દ સમજવો બહુ જરૂરી છે. અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે કે તમે તમારા સાક્ષી હાજર કરો. સાક્ષી એટલે શું? કે જે જે બિના બનનાર છે તેનું વર્ણન કરી શકે કે અમે આંખ દેખ્યો અહેવાલ આપે. પણ એવો તો કોઈ સાક્ષી છે જ નહીં, કારણ કે તેઓ તો ખોટા દેવદેવીઓ છે, તેઓ કોઈ ભવિષ્ય વચન કહી શકતા નથી. પણ પછી દસમી કલમ, અજાયબ જેવી કલમ છે વાલાઓ, અને આપણી આજનો અભ્યાસને માટે છેલ્લી કલમ હશે. એ કહે છે કે યહોવા કહે છે કે તમે મારા સાક્ષી છો. આ કોને કહી રહ્યા છે? યહૂદીઓને કહી રહ્યા છે. પણ આમાં પણ હું તમને નવા કરારનું જે સત્ય છે તે હું તમને સમજાવીશ એક મિનિટમાં. યહોવા કહે છે તમે મારા સાક્ષી છો ને મારા સેવકને મેં પસંદ કર્યા છે કે જેથી તમે જાણો ને મારો ભરોસો કરો ને સમજો કે હું તે છું. આ જે શબ્દ છે હું તે છું, તેની નીચે તમે લીટી દોરો અથવા તો સર્કલ કરો. મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી ને મારી પાછળ કોઈ થવાનો નથી. બહુ અગત્યની વાત છે. મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી ને મારી પાછળ કોઈ થવાનો નથી, કારણ કે દેવ એક જ છે, બીજો કોઈ દેવ છે નહીં. પણ હવે તમારો પવિત્ર શાસ્ત્ર તમે મારી સાથે ખોલો અને આપણે પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય ને આઠમી કલમ જોઈએ કેવી રીતે આ વચન આપણને લાગુ પડે છે. હવે ઇઝરાયલ છે, યહૂદી લોકો છે, તે અહીંયા લખવામાં આવ્યું છે કે તમે મારા સાક્ષી છો. અને જે ઇઝરાયલ દેશ છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ, જે યુદ્ધનું વાતાવરણ, યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ દેશને હમાસની વચ્ચે, અને જે તંગ વાતાવરણ છે એનું કારણ શું છે? પહેલાં આપણે જે વાંચ્યું પુનર્નિયમ 32:8-9 તે એક કારણ છે કે આ એ પ્રભુનો હિસ્સો છે અને શેતાન કાયમ તેનો કબજો કરવાનો પ્રયત્ન કરે છે. પણ યહૂદી લોકો પોતે પણ પ્રભુની સાક્ષીરૂપ છે. એક મોટા ફિલોસોફર, એનું નામ હતું જીન બેપ્ટિસ્ટ ડી મોયર, કદાચ તમે માર્કિસ ડી આર્ગેનના નામથી જાણતા હશો. એક ફ્રેન્ચ ફિલોસોફર હતો, અને જ્યારે ત્યાં ફ્રાન્સમાંથી કાઢી અને તે જર્મનીમાં ફેડરિક ધ ગ્રેટ નામનો જે રાજા હતો તેના રાજ્યમાં પછી ગયો, ત્યારે તેનું નામ જીન બાપ્ટિસ્ટ ડી મોયર હતું. તે એ માણસને ફેડરિક ધ ગ્રેટ, અને કદાચ તમે ઘણા લોકો જાણતા હશો જે ઇતિહાસથી વાકેફ છો એ કોણ હતા, તેમણે માર્કિસને એક પ્રશ્ન પૂછ્યો કે ગીવ મી અ ઇરિફ્યુટેબલ પ્રૂફ કે ધેર ઇઝ ગોડ, કે મને એવું અખંડનીય સાબિતી આપ કે દેવ છે. કોઈક રીતે એવી અખંડનીય સાબિતી મને આપ કે દેવ છે. અને આ જે માર્કિસ હતો તેણે એક જ શબ્દમાં તેનો જવાબ આપ્યો, અને એણે એ શબ્દ હતો ધ જૂઝ, યહૂદી લોકો. યહૂદી લોકોની હાજરી આજની તારીખમાં એ પ્રભુના અસ્તિત્વની સૌથી મોટામાં મોટી સાક્ષી છે. કારણ કે એવી કોઈ પ્રજા નથી, એવી કોઈ પ્રજા નથી કે જેમ જે આટલું બધું જે એમણે સહન કર્યું છે એ પછી પણ પોતાના દેશમાં હોય. એક વખત એવું કોઈ વખત દુનિયામાં બન્યું નથી કે એક વખત તમને તમારા રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવે ને પછી ફરીથી ત્યાં તમે સ્થાપિત થાઓ. અને વાલાઓ, જો તમે તમારો ઇતિહાસ જાણતા હોય અને ઇતિહાસનો જો તમે અભ્યાસ કરો તો કેટલા બધા રાજ્ય હતા કે જેમણે ઇઝરાયલને નાશ કરવાનો પ્રયત્ન કર્યો. ઇજિપ્શિયન, આપણે આસુરના લોકો જોઈ રહ્યા છે, બાબિલોનના લોકો જોઈ રહ્યા છે, આપણે ગ્રીક લોકો હતા તેમણે પ્રયત્ન કર્યો હતો, રોમન્સ હતા તેમણે પ્રયત્ન કર્યો હતો, રશિયન પ્રયત્ન કર્યો હતો, અને અત્યારે ઈરાન પ્રયત્ન કરી રહ્યું છે, અને ઘણા બીજી બધી જે પ્રજાઓ હતી એનો તો નામ બી હું તમને નથી આપી રહ્યો. ફનિશિયન્સ હતા કે જેમણે પ્રયત્ન કર્યો કે યહૂદીઓનો અમે નાશ કરીએ. એ બધા જે હતા એ બધા ખલાસ થઈ ગયા વાલાઓ, પણ ઇઝરાયલ હજુ ઊભું ને ઊભું છે. અને એક વસ્તુ હું તમને છાતી ઠોકીને કહું છું કે અત્યારે ભલે આખા વિશ્વને ઇઝરાયલની પાછળ પડવું હોય, એ ઇઝરાયલનો કોઈ બી વાંકો નથી કરી શકવાના. કેમ? કારણ કે યહોવા તેમનો રક્ષક છે. તેઓ યહોવા તમે મારા સાક્ષી છો, કોઈ એમનું વાળ વાંકું નથી કરી શકવાનું. અને વાલાઓ, જો તમે અંત સમયનો વચનો જાણતા હોય તો આપણે જાણીએ છીએ કે સમય આવશે કે આખી દુનિયા ઇઝરાયલની સામે પડશે, અને ત્યારે પ્રભુ વિજયવંત થનાર છે. અજાયબ જેવું એ વચન છે, પણ આ વચન આપણને પણ લાગુ પડે છે. અને હું તમને બતાવવા માંગુ છું, જે આપણે ત્રિએક દેવની વાત કરી કેવી રીતે આપણે આ વાતમાં સંકળાયેલા છે, તો પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાયના આઠમી કલમ શું કહે છે? પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો. એમાં એ પહેલા જ કલમમાં બહુ અજાયબ જેવો સંદેશો છે વાલાઓ, કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂસાલેમમાં, આખા યહૂદિયામાં, સમૃનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે શું થશો? મારા સાક્ષી થશો. આ જે વચન અહીંયા દસમી કલમ યશાયાના પુસ્તકમાં 43મા અધ્યાયમાં આપણે જોયું તે કે તમે મારા સાક્ષી છો, એ જ સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જે પ્રેરિતો હતા, જેઓ ત્યાં ઉપલી મેડીમાં હતા, તેઓને કહેવામાં આવ્યું કે હવે તમે મારા સાક્ષી થશો. કઈ બાબતમાં? કે પ્રભુ ઈસુ એ જ ખ્રિસ્ત છે જેમણે વધસ્તંભ પર બલિદાન આપી, પોતાનું લોહી વહેવડાવી, આપણને પાપની માફી આપી છે, અને તેમના પુનરુત્થાન દ્વારા આપણને અનંત જીવન મળ્યું છે. યહૂદીઓ સાક્ષી રૂપે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી રૂપે. હવે વાલાઓ, તમે અહીંયા શું કહેવાઈ રહ્યું છે? મેં તમને કીધું તે પ્રમાણે અહીંયા આપણે બાપની હાજરી જોઈએ છે અને પુત્રની પણ હાજરી જોઈએ છે. અને હજુ એક વસ્તુ મેં તમને કીધી તે પ્રમાણે કે તમે હું તે છું, તે શબ્દ પર અંડરલાઈન કરો, લીટી દોરો. શું અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે? જ્યારે તમે આ વચન વાંચો કે ને મારો ભરોસો કરો ને સમજો કે હું તે છું. કોણ છું? આ કોણ વાત કરી રહ્યું છે અહીંયા ગાડી? યહોવા બાપ વાત કરી રહ્યા છે. પણ હવે તમે મારી સાથે યહોવાનું પુસ્તક ખોલો અને હું તમને બતાવવા માંગુ છું કે યહોવા બાપ અને યહોવા પુત્ર એક જ વ્યક્તિ છે, અને આ સમજવું બહુ જરૂરી છે. યહોવાનું સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 23મી કલમ આપણે જોઈશું. 23મી કલમથી 2-3 કલમ વાંચીશું, અને બહુ અજાયબ જેવું આ શિક્ષણ છે. ધ્યાન આપો પ્લીઝ, 2 કે 3 મિનિટમાં જ હું આપણે અભ્યાસ પૂરો કરીશું. 23મી કલમ કહે છે કે તેમણે તેઓને કહ્યું, કોણે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે, તમે નીચેના છો, હું ઉપરનો છું. એટલે કે આપણે જેઓની સાથે વાત કરી રહ્યા હતા, અને આપણે બધા અહીંયા પૃથ્વી પર જન્મેલા છે, અને પ્રભુ કહે છે કે હું એવી રીતે જન્મેલો નથી, હું ઉપરનો છું. તમે આ જગતના છો, હું આ જગતનો નથી. હું માનું છું તમે બધા સમજી શકતા હશો, અને સમયના અભાવના લીધે હું વધારે આની ઉપર વધારે કહેવા માંગતો નથી. પણ પછી 24મી કલમ કહે છે કે એ માટે મેં તમને કહ્યું, તમે તમારા પાપમાં મરશો, કેમ કે હું શું છું? હું તે છું. આપણે હમણાં યશાયાના પુસ્તકમાં શું વાંચ્યું? હું તે છું. એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. હવે વાલાઓ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લોકોને શ્રાપ નથી આપી રહ્યા, અથવા તો એમ નથી કહી રહ્યા કે તમારે કોઈ સંજોગોમાં તમે સ્વર્ગમાં નહીં આવી શકો, પણ એમ કહી રહ્યા છે કે તમે તમારા પાપમાં મરશો, કેમ કે હું તે છું. કોણ? એ જ યહોવા જે આપણે યશાયા 43 અને 10મી કલમમાં જોયા તે. એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. ઓ હિયર ઓ ઇઝરાયેલ, આવર ગાડ ઇઝ વન. હે ઇઝરાયેલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે. અને અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કેમ કે હું તે છું. અને તમે આપણે આગળ વાંચીએ તો કહે છે તે માટે તેઓએ તેમને પૂછ્યું, તમે કોણ છો? ઈસુએ તેઓને કહ્યું, પ્રથમથી હું તમને કહેતો આવ્યો છું તે જ. મારે તમારે વિશે કહેવાનું તથા તમારો ન્યાય કરવાનું ઘણું છે, તો પણ જેમણે મને મોકલ્યો છે તે ખરા છે, અને મેં તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે હું જગતને કહું છું. તે અમારી સાથે પિતા વિશે વાત કરે છે, તેઓ તે સમજ્યા નહીં. તે માટે, અને ફરીથી સાંભળજો, તે માટે ઈસુએ કહ્યું, જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું. કોણ? દેવ છું, અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખ્યું છે તેમ હું એ વાતો કહું છું. વાલાઓ, જે યહૂદીઓ હતા તેઓ યશાયાનું પુસ્તક જાણતા હતા. હું તે છું. તે લોકોને ખબર હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું દાવો કરી રહ્યા છે, અને એથી જ કરીને જ્યારે તમે એ અધ્યાયનો અંત જુઓ ત્યારે તમે જોશો કે તેમણે પથરા લઈને તેમને મારવાનો પ્રયત્ન કર્યો. દેવ બાપ, દેવ પુત્ર, હું તે જ છું, આ સમજવું આપણે બહુ જરૂરી છે. આ પવિત્ર શાસ્ત્ર છે. મેં તમને ઘણી વખત કીધું છે કે નવો કરાર જૂના કરાર વગર આપણે સમજી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ સ્પષ્ટ રીતે તેઓને કહેવું કીધું, અને આપણે આગળ જોઈશું, હમણાં થોડા જ અધ્યાયમાં આપણે જોઈશું કે જ્યાં પ્રભુ બહુ સ્પષ્ટ રીતે તેઓને કહે છે કે મેં કશી વસ્તુ તમને સંતાડીને કીધી નથી, જે બી છે એ ખુલ્લું જાહેરમાં મેં રજૂ કર્યું છે. અને એટલે આ 10મી કલમ બહુ અજાયબ જેવી કલમ છે. કહે છે, યહોવા કહે છે, તમે મારા સાક્ષી છો, ને મેં મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે જાણો ને મારા પર ભરોસો કરો ને સમજો કે હું તે છું. મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી ને મારી પાછળ કોઈ થવાનો નથી. હું જ યહોવા છું, અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. અને 11મી કલમ છે, બહુ અજાયબ જેવી કલમ છે, સમજવા જેવી કલમ છે, ખાસ કરીને નવા કરારના વચનો લઈને. એટલે આજનો અભ્યાસ આપણે અહીંયા પૂરો કરીશું, અને આવતી વખતે જ્યારે આપણે મળીશું ત્યારે 11મી કલમથી આપણે શરૂ કરીશું. પણ આશા રાખું છું કે આજે ફરીથી પહેલી કલમ વાંચીને તમને ઉત્તેજન પામ્યા હો કે આપણો સર્જનહાર, આપણો ઉત્પન્ન કરતા યહોવા તમને કહી રહ્યા છે કે તારા બનાવનાર એવું કહેશે, તું બીસ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. એ જ દેવ આપણને કહી રહ્યા છે કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયું છું ને તું સન્માન પામેલો છો. વાલાઓ, આજે પ્રભુ તમારી કોઈકની સાથે વાત કરી રહ્યા છે. આ દેવ તમને બોલાવી રહ્યો છે. એ જ એક ત્રાતા છે, એ જ દેવ બાપ અને દેવ પુત્ર છે, અને એ એકલો જ દેવ છે. તેની પહેલાં કોઈ હતો નહીં અને કોઈ થનાર નથી. તમારે જો ઉદ્ધાર પામવો હોય તો તમારે ફક્ત નિર્ણય લેવાનો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાનો છે, અને પ્રભુ તમારી વાટ જોઈને ઊભા રહ્યા છે કે તમે તમારું જીવન તેમને સોંપો. ઓ પવિત્ર પવિત્ર, મારા જીવતાને જાગતા પ્રભુ બાપ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી માટે તમારો જીવ આપ્યો છે. અમે જે પાપી છે તેને મૂલ્યવાન ગણ્યા છે. તમે અમારો ઉદ્ધાર કર્યો છે. અને પિતા, ઘણી વખત અમે અઆજ્ઞાંકિતતામાં ચાલીએ છીએ, અમે તમારો નકાર કરીએ છીએ. હું તમારી માફી માગું છું પ્રભુવા. અને ખાસ કરીને જો હજુ કોઈ એવી વ્યક્તિ છે જે હતાશ છે, નિરાશ છે, નાસી પાસ થઈ ગયા છે, તો પ્રભુ ફરીથી આ વચનો દ્વારા તેઓને યાદ દેવડાવો કે તેઓ તમારી દ્રષ્ટિમાં કેટલા મૂલ્યવાન છે, તમે કેવી કિંમત ચૂકવી છે તેમના જીવનને માટે, કે તેઓ નાશમાં ન જાય પણ અનંત જીવનનો વારસો પામે. દરેક સાંભળનાર વ્યક્તિને હું તમારા હાથમાં સોંપું છું. આ અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.